ભગવાન શિવ રામ કથાનો આરંભ કરી રહ્યા છે. વક્તા ભગવાન શિવ છે ને શ્રોતા પાર્વતીજી છે. પણ અહીંયા એક બહુ જ જોરદાર અને જે જગ્યા ઉપર જોઈએ એ પ્રકારનું સંબોધન કર્યું છે. ભગવાન શિવે પાર્વતીજીને સંબોધન કર્યું છે. ઉમાને જે જગ્યાએ જે સંબોધન જોઈએ, જેમ પૂજ્ય પરમ પૂજ્ય આદરણીય પરમ આદરણીય, એમ અહીંયા આગળ પણ શિવજીએ પેલું સંબોધન કર્યું કે રામ કૃપા, રામ કૃપા કરી તે એને કારણે પાર્વતી, ભગવાનની કૃપા થઈ તે આ જડ પર્વતની પુત્રી પાર્વતી. હે પાર્વતી, પર્વત જેવી હવે જડ રહી નથી તું, કારણ રામ કૃપા, ભગવાનની જય મહારાજની કૃપાને કારણે પથ્થર જેવી જડ મતી દૂર થઈ જાય, કઈક સમજણ આવે તો પ્રાર્થના કરવી પડે, સમજણ આપો સમું પડે, નહીતર આ અવતાર એળે ખોયો. પાર્વતીજીને પેલા ભગવાન ન તવળ ખાયા, જીવ શું જાણે ગુરુ ભક્તિમાં મોહ માયામાં મોહ્યો. વનવાસી રામની અંદર ભગવાનના દર્શન નહોતા થયા, મોહ હતો, અજ્ઞાન હતું, જડતા હતી. અને એ વાતને યાદ કરીને કહ્યું એ પાર્વતી હવે ગઈ, કારણ રામ કૃપા હતી, ભગવાનની કૃપા થઈ મારા ઈષ્ટદેવની, એટલે તારી જડતા ચાલી ગઈ. અને કેવું શું થયું છે, સ્વપ્ન એવું તવ મનમાં, સ્વપ્ને પણ તારા મનમાં હવે એ જડતા એ અજ્ઞાન નથી આવવાનું, રહ્યું જ નથી. કથા કહેતા પેલા વ્યાસ શ્રોતાઓને તૈયાર કરે, વક્તા કે સાંભળો, તમે ભગવાનના કૃપાપાત્ર છો, આ સત્સંગની લાયકાત તમે કેળવી છે, એવા ભાવથી હંમેશા પહેલા વક્તા ગ્રંથનું મહાત્મ સમજાવતા આ બધું આપી દે. જેમ ભાગવતની અંદર આત્મદેવ અને એની પોતાના પુત્રની આસક્તિ જડતા એ દૂર કરી અને ત્યાર પછીથી ભાગવત કથા આપી છે. અહીંયા પણ ભગવાન શિવ પાર્વતીજીને ભગવત કથાનો સત્સંગ આપી રહ્યા છે. પણ જો કે છે હવે તું અધિકારી બની છું, તારામાં હવે જે પ્રકારની લાયકાત જોઈએ એ તે પ્રાપ્ત કરી લીધી છે, કઈ વાંધો નહીં હોય. તો એવા સદભાવ પૂર્વક પાર્વતીજીને આવકાર્યા છે, આદર આપ્યો છે, એમને ઉત્સાહ વધાર્યો. ભગવાનની કૃપાથી હવે તારા મનની અંદર એ જડતા સહેજ પણ રહી નથી, હવે તમે રામ કથાના અધિકારી બન્યા છો. ભગવાનની કથાનો પણ અધિકાર હોય તો જ મળે. જય મહારાજનો સેવક કે આવ્યો શરણ તમારે તે સાચો અધિકાર મારો એ, પછી અધિકારી કેમ હટે પાછો, હવે આપની પાસેથી મારે સત્સંગ મેળવવો જ રહ્યો, મળશે જ, આપને આપવો જ પડશે, અધિકારી છું એમ પાર્વતીજીને અધિકારી બનાવ્યા. તમારામાં હવે લાયકાત આવી ગઈ કથા સાંભળવાની, કથા થતી હોય પણ મગજમાં ઉતરતું જ ના હોય તો પેલા સત્યનારાયણની કથાની માફક બે કાનમાં આંગળીઓ નાખીને જાય ને છતાં એક શબ્દ સાંભળી જાય. તો એની લાયકાત કેટલી વધી જાય માત્ર એક શબ્દ સાંભળતા. તો ભગવાનની કૃપાથી આ બધું જ પ્રાપ્ત થયું અને હવે શોક મોહ સંદેહ ભ્રમ આ ચારેમાંથી એક પણ હવે શોક પણ નથી રહ્યો, શંકા સંદેહ ભ્રમ ભ્રાંતિ પણ નથી રહી અને ક્યાંય આસક્તિ પણ નથી. આ બધું છોડીને જ સત્સંગમાં કથામાં બેસાય. શોક છોડી દેવો પડે, દુઃખની લાગણીઓ મનમાં રમ્યા કરતી હોય ને તો સત્સંગ કથા મગજમાં ઉતરે જ નહીં. મોહમાં ક્યાંક ને ક્યાંક મન ફરતું હોય, કથાના ની અંદર માઇક સરસ ચાલતું હોય તો એકય શબ્દ કાનમાં અંદર બેસે જ નહીં, કારણ કે મોહમાં ક્યાંક ભટકતા હોઈએ. એને કહ્યું કે સંદેહ આ કથામાં શું સાંભળવું હતું, પણ બેઠા છીએ હવે માડવામાં પંખો છે ને છાંયડો છે એટલે, અને એમાં સંદેહ કર્યા કરે આવું તો હતું છે. જેમ પાર્વતી સતી ને આવા ભગવાન હતા છે, અને તો ભગવાન કહેવાતા હશે વનમાં રખડ્યા કરે પોતાની સ્ત્રીને માટે શોકમાન અને શોધતા શોધતા, ભગવાન આવો હતો હશે. તો એ સંદેહ હવે તારામાં રહ્યો નથી. ભગવાન શિવ કહે છે મમ વિચાર, હું જે રીતે વિચારું છું એ પ્રમાણે શ્રોતા તરીકે તારામાં આ કશું જ રહ્યું નથી, ભ્રમ પણ રહ્યો નથી, ભ્રાંતિ પણ નથી. એવો મારો પોતાનો વિચાર મેં મારા મનમાં આવે, તમે પાત્રતા કેળવી શક્યા છો, યોગ્યતા મેળવી શક્યા છો. મારા સમજ્યા પ્રમાણે ઘરમાં પત્નીને પણ સમજવી પડે, પત્નીએ પતિને પણ સમજવા પડે, ત્યારે શાંતિથી જીવન જીવી શકાય. અને એક વસ્તુ જુઓ, દાંપત્ય જીવનમાં સત્સંગ હોય, જ્યાં સુધી સત્સંગ નહોતો ત્યાં સુધી કેવી દશા થઈ. સત્સંગ કરીને આવ્યા હતા અગસ્ત્ય ઋષિને ત્યાંથી, છતાંય ભ્રમણાઓ નહોતી ગઈ. અને ભગવાનમાં ભ્રમ રહ્યો એટલે દાંપત્ય જીવનની અંદર નું જે પેલું બેલેન્સ કહેવાય ને, અને ગાડીને શું પેલું એલાઇમેન્ટ ના હોય, દાંપત્યમાં એલાઇમેન્ટ ના હોય તો એ પરિસ્થિતિ તે વખતે હતી. કેટલા વર્ષ તો અબોલા રહ્યા, બાપને ઘેર અવસર હતો ને જવાની વાત કરી તો સંમતિ આપી નહીં, અને સંમતિ આપવા વગર ગયા ને ત્યાં જઈને અવદશા થઈ, બ્રહ્મો. પણ હવે પાર્વતી મને એમ લાગે છે બધું તારામાં કશું જ રહ્યું નથી, માટે હવે કથાના અધિકારી બન્યા છો તમે. દાંપત્યમાં થોડો થોડો સત્સંગ કરવાનો રાખવો, સાથે બેસીને પરિવારની સાથે, પરિવાર આખો બેસે માતા પિતા તરીકે સંતાનોને બધાને લઈને, તો એ કઈ પરિપક્વતા લાવશે જીવનમાં. ઘરની અંદર ગૃહસ્થાશ્રમ તરીકે કે એ પરિવારની અંદર સાચી સમજણ કેળવાશે, અને હંમેશા બધા જ સાથે બેસીને ઘરમાં એક નિયમ રાખો કે કોઈ પણ એક સમય સમૂહમાં રાત્રે કે સવારમાં ઉઠીને પ્રાર્થના કરીને જ બધાએ સુવાનું કે છૂટા પડવાનું, જમતી વખતે બધાએ સાથે બેસવાનું, સાથે બેસીને જમવું. કોઈક એક સમય એવો રાખો કે સમૂહ આખો પરિવાર સાથે બેઠો હોય અને પરિવાર ગોષ્ઠી થાય એની અંદર. તો જે બધા અણસમજના ખેંચાતાણના સૂત્રો છે એ બધા સરખા થશે. પણ જો આવો સત્સંગ હોય તે દિવસમાં એક વાર, પેલો ક્યારે જમી ગયો, પેલો ક્યારે આઈને સુઈ ગયો, પેલો સવારે ક્યારે ઉઠીને ગયો, કોઈ કોઈનો આખા પરિવારની અંદર મેળ હોય જ નહીં. એક માણસ નોકરી કરતો હતો અને રાત્રે મોડો આવે ત્યારે છોકરા બધા ખાઈને સુઈ ગયા હોય, સવારે વહેલા ઉઠીને ભાગવાનું હોય, તો કોઈ પૂછ્યું ગાડીમાં કે તમારે પરિવાર તકે સંતાનો આ છે કે છે, છોકરો કેવડો છે કે છે, પેલા સુતા સુતા જોયેલો છે, પેલો આવડો હતો હવે આવડો થયો છે. આ પરિવારની સ્થિતિ. તો ભગવાન શિવ અહીંયા ગાડી બધાને સાથે બેસીને લઈને બેઠા છે અને એક પારિવારિક તરીકે અને દાંપત્યની અંદર હંમેશા એલાઇમેન્ટ તો હોવું જ જોઈએ. જો ડગ આવી ગઈ, જો ક્યારે અકસ્માત થઈ જાય ને ક્યારે વ્હીલ બહાર નીકળી જાય, જુઓ છો ને આજકાલ વ્હીલ છૂટા પડતા હોય છે, તો તુલસીજી આપણને પારિવારિક સત્સંગનો એક અંગુલી નિર્દેશ કરી રહ્યા છે.